તારીખ 1/3/1993 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 19
વાત આવે છે 1979 નીચેથી ત્રીજી લીટી સાચા મોક્ષ માર્ગને પામેલા એવા સત્પુરુષની તથારૂપ પ્રતીતિથી સિદ્ધાંતમાં ઘણે સ્થળે સંકેત કર્યું છે. એ સંકેત આવ્યા વિના, એટલે સત્પુરુષની ઓળખાણ વિના જીવને ઘણું કરીને જીવ અને અજીવનું યથાર્થ જ્ઞાન પણ થતું નથી. જીવ અજીવનું જ્ઞાન પામવાનો મુખ્ય માર્ગ એ જ છે. ક્રમ લીધો એમણે કે તમે જીવ અજીવનું પેલા જ્ઞાન કરવા જાઓ છો, શું સમયસર વાંચીને એમાં જીવ અજીવ અધિકારથી શરૂ થાય. સત્પુરુષને ઓળખ્યા છે, એને ઓળખ્યા વગર જ્ઞાન થતું નથી એમ કે છે. એવી વાત છે. ગુરુદેવ નો કોઈ વ્યક્તિગત કહેવાનો પ્રસંગ ઓછો હતો, સમષ્ટિગત ઉપદેશ ચાલ્યો. ને એમાં પણ થયું શું કે પોતાને જે બોધ થયો એ પોતે પોતાના આત્મરસને વિશેષ પણ આવિર્ભાવ કરવા માટે વ્યાખ્યાન આપતા હતા. અને એમ એ એક એવી એક પ્રક્રિયા છે કે સભામાં કોઈ યોગ્ય વ્યક્તિ હોય, ભલે સભા હોય 1000 માણસની કે ઓછો માણસની, શું પણ કોઈ એક બે યોગ્ય વ્યક્તિ એવી હોય કે જેના નિમિત્તે પોતાને આ જ વિષયના ઊંડાણમાં જવાનો એક નિમિત્ત બને છે. એટલે પોતે તો પોતાનું કામ કરતા હતા, પછી જેને જેવી યોગ્યતા હોય એ તો લાભ લે. તાજા માણસો વ્યક્તિગત ધ્યાન દેવાનો ઉપયોગ ને આપવો ને એટલું લક્ષ આપવું ને એમને પોસાય પણ નહીં. શું કોઈ સામે ચાલીને એમની સમીપ જાય તો ખૂબ પ્રસન્નચિત્તથી પોતાનું હૃદય કાઢીને આપે, બાકી જનરલ પોતે સામે ચાલીને કેટલાકનું ધ્યાન રાખે. સુગાનીજી ને એવી વાત તમે બહુ નિશ્ચય ની, એકદમ બહુ નિશ્ચય ની વાત કરો છો કે શું ખુલાસા ન થાય તો કોઈને આમ લાગી જાય તેમ. તો કે અમે તો અંદર અમારે ચાલે છે પરિણતિ બોલીએ છીએ, કે કોને શું થશે એની ચિંતા ક્યાં કરવાથી. કે શું આમાં તો શું છે કે સુભાગભાઈ ઉપરના પત્રમાં તો સુભાગભાઈને તો પોતે વચન આપ્યું છે કે આ ભાવમાં અમે તમને જ્ઞાન પ્રાપ્તિ કરાવશું. આ ભાવમાં હે એક જગ્યાએ લેખિતમાં વચન આપેલું છે, તમે અમારા અથાગ ઉપકારી છો, શું અને અમે તમને આ ભાવમાં જરૂર જ્ઞાનની પ્રાપ્તિ કરાવશું. એક પત્રમાં સ્પષ્ટ આવે છે, માટે તો વાત થઈ જ હોય, લખીને મૃત્યુ છે એટલે તો. એટલે બહુ વ્યક્તિગત રીતે સૌભાગભાઈ પ્રત્યે ઘણું ધ્યાન આપ્યું છે. પત્રમાં જ વિશેષણ છે. તમારામાં ઓળખવાની શક્તિ ન હોય ને કઈ બીજી કલ્પના થતી હોય તો અમારા ઉપર વિશ્વાસ છે ને, અમે તમને કહીએ છીએ. હવે તો તમે એ નજર થી જરાક ઓળખવાનો પ્રયત્ન કરો, વિશેષ સુગમ થઈ જાય. પોતાને ખબર ન પડતી હોય અને કોઈ ખબર પડે, જેમ તમને હીરો જોતા નથી આવડતો પણ કોઈ તમને શીખડાવનાર હોય તો ફેર પડે કે નહીં, એમ ભાઈ તમે કોઈ અનુભવીના પેઢીમાં જાઓ છો ને તમને સમજાવે છે, શીખડાવે તો વહેલા તૈયાર થઈ જાઓ. એવી રીતે એટલે વિશેષ ઉપકારી છે. સામાન્ય રીતે એક અભિપ્રાયને દૂર કરાવ્યો છે કે દરેક જીવને એમ લાગે છે કે આ બહુ ઊંચી વાત છે, આપણને ન સમજાય એવી વાત છે. શું આત્માની વાત એટલે બહુ ઊંચી વાત, અને એનો અનુભવ કરવો એટલે બહુ બહુ દુર્ગમ, બહુ દુર્લભ, બહુ કઠણ, એ બધું જે આડસ છે એને દૂર કરાવી નાખ્યું છે. એવું નથી, સર્વ જીવોને જ્ઞાનવેદન દ્વારા, જ્ઞાનવેદન બધા જીવોનું ચાલુ છે સદાય, આબાળ ગોપાળ એટલે બધા જીવોને જ્ઞાનવેદન ચાલુ છે. શું પણ એનું લક્ષ્ય નથી, લક્ષ્ય પર ઉપર છે, ઉદય ઉપર લક્ષ્ય છે, ઉદયની વશ છે પોતાનું લક્ષ્ય. એટલે એને એ વાત જે આચાર્ય મહારાજે કહી એ વાત એને અનુભવમાં નથી દેખાતી, અનુભવ ગોચર નથી થતી. પણ આ વાતથી ધ્યાન દોર્યું છે. હવે એવો અનુભવ, સ્પષ્ટ અનુભવ એવો ક્યારે થાય કે મોક્ષાર્થી થઈને ભેદ જ્ઞાન કરે ત્યારે. શું પ્રથમ જીવ મોક્ષાર્થી થાય, મોક્ષનું ધ્યેય બાંધે, અને એ મોક્ષના ધ્યેયપૂર્વક જો ભેદ જ્ઞાન શરૂ કરે, આ ચાર તબક્કે. શું આ ચારે એક સાથે પછી થવું જોઈએ. શરૂ કરે ત્યારે ભલે ક્રમ પડે, પણ પછી જ્યારે ભેદજ્ઞાન આ રીતે થાય, ભિન્ન પાડીને વ્યાપકતાથી, વિદગ્ધતાથી, પ્રત્યક્ષતાથી, તો એને અવશ્ય અનુભવ થાય. એ જ મોક્ષ માર્ગની પ્રાપ્તિની વિધિ છે. એટલે એમ લીધું કે આ સિવાય બીજી કોઈ રીતે મોક્ષ માર્ગની ઉત્પત્તિ જ નથી. હા, આ રીતે જ પ્રાપ્તિ થાય, બીજી રીતે પ્રાપ્તિ થાય જ નહીં. અનુપત્તિ છે, બીજી રીતે અનુપપત્તિ છે, આ એક જ આ રીતે જ ઉપપત્તિ છે. એટલે વિષયને સહેલો કરીને મોક્ષાર્થી થઈને ભેદ જ્ઞાન કરાવવાની વાત કરે છે. એટલે એ ક્રમ એમાં આવી ગયો કે મોક્ષાર્થી થઈ અને ભેદ જ્ઞાન થઈને અનુભવ થાય, બીજી રીતે ન થાય. અનુભૂતિમાં આવતો હોવા છતાં ખબર કેમ પડતી નથી કે લક્ષ નથી? આપણે તે માનો કે સાંભળતા સાંભળતા લક્ષ બીજે જાય તો એટલું વાત થઈ જાય છે કે નહીં? કાનના પડદા ઉપર તો સંભળાય જ છે, પણ લક્ષ નથી એટલે ઉપયોગ છે એબ્સન્ટ થઈ જાય છે. એમ પોતાનું જે વેદન છે, જ્ઞાન વેદન છે, એ તો ચાલુ જ છે, પણ ઉપયોગ ત્યાં જતો નથી. શું ત્યાં એબ્સન્ટ રહે છે એટલે એને ખબર નથી પડતી શું થાય છે અંદરમાં. એને વિષય કરી શકતો, હા, એ ઉદયને વશ પીડ્યો છે જીવ. એટલે તો જે અધ્યાત્મ શાસ્ત્રોમાં ઉદય ઉપર ઉદાસીનતા અને ઉદયનું દુર્લક્ષ કરવાનું એટલા માટે કહ્યું છે કે ત્યાં જ પકડાયેલો છે. એટલે એનું ભિન્નપણું જાણીને મમત્વ છોડવું છે કે જ્યારે તારી ચીજ નથી અને તારાથી સર્વથા ભિન્ન છે તો પછી ત્યાં કેમ વળગ્યો રહ્યો છો? તો ઉપેક્ષા અને ઉદાસીનતા કરાવી દીધી છે, એને પ્રતિબંધ છૂટી જાય. જે એને પોતાના જ્ઞાન વેદનને આવિર્ભૂત કરવું છે એમાં પ્રતિબંધ તો એ જ છે કે ઉદયમાં પકડાઈ ગયો છે આખે આખો, એટલે ત્યાંથી ઉપેક્ષા ને ઉદાસીનતા કરાવીને છોડાવે છે. અને એ ઉપેક્ષા ને ઉદાસીનતા એ માત્ર વૈરાગ્યનો બોધ નહીં પણ વસ્તુના વિજ્ઞાન પૂર્વક કે ભિન્ન ચીજ છે, એ તારાથી જુદી ચીજ છે અને જુદી ને જુદી જાણ તો તારે કઈ લેવા દેવા નથી એની સાથે. જુદી વસ્તુ સાથે તારે શું લેવા, શું સંબંધ છે? ન સુખનું કારણ, ન દુઃખનું કારણ, ન લાભનું કારણ, ન નુકસાનનું કારણ. એટલે આખું પોતાપણું એમાંથી ઉઠાડી મૂકે છે. એ રીતે પછી એને પકડાય છે. જ્ઞાન વેદન છે, અનુભૂતિ છે, એને અનુભવ ગોચર ન થાય. હોય તો અનુભવ ગોચર ન થાય એમ. શું એટલે તો ના પાડે છે મોટા ભાગે. તો મુમુક્ષુ આપણે બધા પેલા સમજી લીધું છે. એટલે આચાર્ય દેવ કહે છે કે ભગવાન આત્મા અનુભવમાં, અમને તો કઈ અનુભવ નથી. તને અનુભવ નથી તો આચાર્ય મહારાજ ખોટા એમ નક્કી તો કર કે કઈ કહેવા માંગે છે. તને જે વાત ખ્યાલમાં નથી આવતી એવી કોઈ વિશેષ વાત જયારે કહે છે ત્યારે તો તારે વિચાર કરવા થોભવું જોઈએ. એનો નિષેધ કરતા પહેલા બે વખત વિચાર કરવો જોઈએ.
ધન્યવાદ.
રહસ્ય છે એમ લાગવું જ
જોઈએ.
મને ખબર નથી પડતી એટલે બરાબર નહીં એમ ન હોય ને તો પછી એને ગુરુ ના સ્થાને ક્યાં રાખ્યા? આ વાત એવી છે કે રાત ને દિવસ કહેવા ને દિવસ ને રાત કહેવા જેવી વાત છે. એમ કે આચાર્ય દેવે એમ કીધું, તું ભલે અજ્ઞાની હો, તને ભગવાન આત્મા નો અનુભવ થાય છે, ત્યારે તું ના પાડતો તું તારો આજ્ઞાકારીતા નથી. ગુરુ પ્રત્યે જે આજ્ઞાકારીતા હોય છે એ તો રહી નહી. સત્પુરુષ ની કહેલી સર્વ વાત સંમત કરવી, આપણે હમણાં જે પ્રત્યક્ષતા નું પ્રકરણ ચાલ્યું તો એક વાત તો સ્પષ્ટ છે કે જેને આત્મ સ્વરૂપ પ્રત્યક્ષ થયું છે તે જ આત્મ સ્વરૂપ બીજાને પ્રત્યક્ષ કરાવવા નિમિત્તપણે સમર્થ છે. બીજામાં તો નિમિત્તત્વનું સામર્થ્ય પણ નથી, બરાબર છે? અને એટલા માટે એમનું કહેલું માનવું, એમની આજ્ઞામાં રહેવું કે જેથી એ જે કહે છે એવું રહસ્ય સમજવામાં આવે. એટલે રહસ્ય તો એ છે કે એ પરોક્ષતામાંથી પ્રત્યક્ષતામાં એ તને લઈ જશે. એમની આજ્ઞામાં નહીં હોય તો ક્યાંથી લઈ જશે, કેવી રીતે લઈ જશે? એટલે એમ એ વાત તો એવી છે કે પૂરેપૂરું એમને સર્વથા સમર્પણ બુદ્ધિ આવવી જોઈએ, સર્વાંગ સમર્પણ બુદ્ધિ આવવી જોઈએ. મહાન આચાર્ય કહેતા હોય તો કઈ સમજ્યા વગર તો કઈ કહેતા નહીં, એટલું તો ઓછામાં ઓછું રાખવું છે. એક શું છે ઓલો સ્વાનુભૂતિનો એક અર્થઘટન એવું પકડી રાખ્યું હોય કે પછી બીજું એમાંથી વિચાર જ ના આવે. પણ નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ તો થયો નથી. ભગવાન આત્માનો અનુભવ ક્યાંથી આપણે ગણાય? એ જે પકડી રાખ્યું છે એ અહીંયા લાગુ કરવાનું નથી. એ કહેવાય કે એમ કહેતા નથી કે તને અનુભવ થઈ ગયો છે, ચોથો ગુણ સ્થાન આવી ગયું છે. આ બાળ ગોપાળ એટલે પેલા ગુણ સ્થાન વાળા લીધા છે. એટલે ઓલી ચોથાની તો વાત કરવી ને, તો પછી કેવી રીતની વાત કરવી છે એ સમજવા માટેની જિજ્ઞાસા, ન સમજાય ત્યાં સુધી જિજ્ઞાસામાં રહેવું એ જ ઈષ્ટ છે. પણ ન સમજાય એટલે પોતાને ઠીક પડે એમ કરી નાખવું એમ ન હોય.
ના કેમ લાગુ પડે? ભગવાન ગોપાલ સ્વામી બધાને સદાકાળ
વેદના વિષયથી જે અજાણ છે એને તકલીફ પડે એવું છે. અનુભવનો વિષય છે એ તો વેદન પ્રધાનતા વાળો છે, એટલે જ્ઞાનમાં વેદનનું પ્રકરણ શું છે અને કયા ગુણ સ્થાને વેદન કેવા પ્રકારે હોય એ જ્યાં સુધી ચોખ્ખું ન થાય ત્યાં સુધી કાંઈ ને કાંઈ કલ્પના ઉત્પન્ન થવાની, કલ્પના પ્રમાણે ચાલવાનું ઠીક નથી. એટલે એમ કે છે શાસ્ત્રો જીવ જ્ઞાનીની દ્રષ્ટિએ નથી સમજ્યો, સત્પુરુષને દ્રષ્ટિએ નથી સમજ્યો, એ તો પોતે કહે છે. પાળુદેવના વચનમાં એ વાત વિશેષપણે આવે છે કે શાસ્ત્ર અધ્યયન જીવે કર્યું છે પણ પોતાની મતિ કલ્પના અનુસાર, સત્પુરુષની દ્રષ્ટિએ નથી સમજ્યો, જ્ઞાનીની આજ્ઞાએ નથી સમજ્યો. શાસ્ત્ર જ્ઞાન જ્ઞાનીની આજ્ઞાએ થયું, એટલે અહીંયા એક વાત કરી કે સત્પુરુષની પ્રતીતિ કે ઓળખાણ આવ્યા વિના જીવને ઘણું કરીને જીવ અજીવનું યથાર્થ જ્ઞાન પણ થતું નથી. જીવ અને અજીવ ભિન્ન છે એટલું જ જ્ઞાન કરવાનું છે, જીવ જીવના જ્ઞાનમાં બીજું નથી કરવાનું. પોતે જીવ છે અને અજીવથી ભિન્ન છે આટલું જ પ્રયોજન છે, બાકી અજીવની સાથે બીજું કાંઈ વિશેષ પ્રયોજન નથી. જે અજીવ સાથે અભિન્નતા સાધી છે એના બદલે ભિન્નતા સાધવાની છે, એટલું પ્રયોજનભૂત છે. હવે એટલું ક્યારે થાય? એ સત્પુરુષની ઓળખાણ થાય ત્યારે, નહીતર ન થાય. એમ કે એ જ્ઞાન પામવાનો મુખ્ય માર્ગ એ જ છે. સત્પુરુષનું મહત્તા ગાયને પણ એમણે એક રહસ્ય તો ભરી દીધું છે. બીજું પ્રત્યક્ષ પણ તને ક્યાંથી સમજાશે? પ્રત્યક્ષતાનો વિષય ક્યાંથી આવશે? તને પ્રત્યક્ષપણું પ્રગટ થાય એવા પ્રકારનો પ્રત્યક્ષતાનો વિષય પ્રગટપણે સત્પુરુષ વિના કેવી રીતે બહાર આવશે? શાસ્ત્રમાં તો પ્રત્યક્ષ શબ્દ પડ્યો હશે પણ તું કલ્પના કરીશ જે વ્યવહાર પ્રત્યક્ષ છે એને. ઘણું રહસ્યમય છે. અને જો શાસ્ત્રથી જ્ઞાન થાય તો જળથી ચેતનની ઉત્પત્તિ તારે માનવી પડશે. શાસ્ત્રથી જો જ્ઞાન થાય તો જળથી ચેતનની ઉત્પત્તિ તારે માનવી પડશે, એ જે કોઈ કાળે સંભવિત નથી. અસતથી સતની ઉત્પત્તિ થવા બરાબર થશે. સૌભાગભાઈ ઉપર લખ્યું છે 150 લીટી. આજે હૃદય ભરાય એવું છે, જેથી વિશેષ ઘણું કરીને આવતીકાલે લખીશ. હૃદય ભરાવાનું કારણ પણ વ્યવહારિક નથી, સર્વ પ્રકારે નિશ્ચિંત રહેવા વિનંતી છે. કયો એ તો હૃદય ભરાવાનો આપણે સામાન્ય અર્થ થાય છે, વિશેષ લાગણીથી લાગણી વિશેષ પ્રકારે પરિણામમાં પરિણામમાં થઈ જાય ત્યારે આપણે એમ કહીએ છીએ કે હૃદય ભરાય એવું છે. સામાન્ય રીતે હૃદય ભરાય આવે ત્યારે માણસ બોલી શકે પણ નહીં, તો લખી તો ક્યાંથી શકે એમ. એટલે ખૂબ જ કંઈક ભાવ આવ્યો છે શું. પછી સૌભાગભાઈ પ્રત્યે ભાવ આવ્યો હોય કે પછી કોઈ વિશેષ પોતાને કઈ સ્મરણ થયું હોય, કારણ કે એ વિશે એમણે ખોઈલો તો નથી શું. નહીં નહીં બિલકુલ નહીં, એ વાત જ નથી. એ એટલી ચોખવટ કરી નાખે છે કે બારમાં કઈ તકલીફ થઈને હૃદય ભરાયું છે એવું કઈ નથી શું. પણ એમને જ્ઞાન પ્રાપ્તિને લગભગ 1.5 મહિનો જેવું થયું છે એટલે પરિણામમાં વિશેષતા તો ઘણી છે. કેમ કે ત્યાર પછીના પત્રમાં પણ એમણે એ વાત લખી છે, 15 દિવસ પછીનો પત્ર છે. છેવટનું સ્વરૂપ સમજાયામાં અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. એટલે જે મૂળ સ્વરૂપ છે એ બરાબર અનુભવમાં સ્પષ્ટપણે આવ્યું છે, કેવળ જ્ઞાનમાં આવે એવી રીતે જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા બાકી સર્વ અનુભવ, એટલે પૂર્ણ અનુભવ તો કેવળ જ્ઞાનમાં છે એટલે એક દેશ બાદ છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી, પરંતુ યોગથી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે. યોગથી એટલે મન વચન કાયાથી પણ અસંગ થઈ જવા માટે હજુ સીધી જ મુનિપણાની ભાવના આવી છે. સર 24મા વર્ષ વનવાસની આવશ્યકતા છે અને એમ થયે એ દેશ અનુભવાશે, અને જ્યારે મુનિ થશું ત્યારે એ બધું પૂરેપૂરું અનુભવમાં આવી જશે અર્થાત તેમાં જ રહેવાશે. પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન્ન થશે. વનવાસમાં જાશું પછી એમને પરિપૂર્ણ લોકાલોકનું જ્ઞાન પણ ઉત્પન્ન થશે, અને એ ઉત્પન્ન કરવાની તેમ અત્યારે કાંઈ આકાંક્ષા રહી નથી. ભાવના છે પણ એની કોઈ આકાંક્ષા નથી, કેમ કે એ તો દુર્લક્ષ છે ને, ગૌણ છે પર્યાયનો વિષય. છતાં ઉત્પન્ન કેમ થશે એ વળી આશ્ચર્યકારક છે. જેની આતુરતા હોય એ તો માણસ લે, પણ હવે એની ઉપેક્ષા થયા પછી ઉત્પન્ન થશે આ પણ એક આશ્ચર્ય છે શું. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું છે, અને એ સમાધિમાં નીકળી વળી લોકાલોક દર્શન પ્રત્યે કેમ જવું બનશે. પરિપૂર્ણ ઉત્પન્ન જ્ઞાન થઈને પાછું લોકાલોકનું હારોહાર જ્ઞાન થશે એમ બે વાત કેમ બનશે એ મને પ્રશ્ન નથી, પણ આ લખનારને વિકલ્પ થાય છે. હું જુદો છું ને લખનાર જુદો છે, આનું નામ ભેદ જ્ઞાન છે. એ વિકલ્પનો માં એ પ્રકારનો છે, જ્ઞાનમાં તો સમાધાન છે એમ કે છે. બે જુદા લખનાર જુદો છે અને હું જુદો છું એમ કે છે. એવી રીતે બહુ લાક્ષણિક પદ્ધતિથી ભેદ જ્ઞાન વર્તે છે એમ સ્પષ્ટ કર્યું છે. હા હું જુદો છું, પર્યાયથી હું જુદો છું. અરે લખનારમાં લખનારનો લખનારને લખવાનો વિકલ્પ છે, મારે જ્ઞાન સ્વરૂપી આત્માને કોઈ વિકલ્પ નથી એમ કે છે. હું તો નિર્વિકલ્પ છું, સર્વાંગ સમાધાન સ્વરૂપ છું, મારે આ સમાધાન કાંઈ નથી. સંસ્કૃતિ ઓળખ કોને કહેવાય? સત્પુરુષ પરમેશ્વર બુદ્ધિ એ દેખાય ત્યારે તો એને કહેવાય. એની વાણી દિવ્ય ધ્વનિ લાગે અને એ પરમેશ્વર તરીકે જોવામાં આવે. એ ઓળખાણ નું લક્ષણ, એક લક્ષણ છે, ચિહ્ન છે. બસો ચોપન માં તો એ વાત લીધી છે. 254 નંબર નો પત્ર છે, એમાં એ વાત એમણે કરી છે. આનું 289 સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે. મુમુક્ષુ માટે પરમ ધર્મ પ્રથમ ધર્મ કયો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે અને એ બુદ્ધિ આવતા પોતાને પરમ વિનય આવે છે. કેવો વિનય આવે છે? ભગવાન પ્રત્યે જેટલો વિનય આવે એટલો સત્પુરુષ પ્રત્યે વિનય પ્રગટ થાય છે. બીજું એનું લક્ષણ લીધું અને એમ થતાં સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે. આ બાજુ સત્પુરુષ પ્રત્યે પરમ વિનય આવે છે, આ બાજુ બીજા સર્વ જાગ્યો નથી, ત્યાં સુધી જીવની યોગ્યતા, જ્ઞાન પામવા માટેની યોગ્યતા પ્રતિબંધ યુક્ત હોય છે, ત્યાં સુધી પ્રતિબંધ છે, જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય એમ કે છે. ગમે ત્યારે પણ એમ તેમ થઈ છૂટકો છે. સામાન્ય રીતે એક વ્યૂ પોઈન્ટ એમાં એ છે કે કોઈ પ્રમાણિક અનુચર છે એના માલિક નું હિત ઈચ્છે છે, કદી અહિત ના ઈચ્છે. કેમ કે એ તો એને એનો અંદાતા છે ને, એટલે એનું અહિત ના ઈચ્છે. એમ કોઈ જીવનું અહિત ના ઈચ્છે, જગતના કોઈ પ્રાણીનું અહિત ના ઈચ્છે, આનું ખરાબ થવા એમ ના ઈચ્છે. તો કોઈ દૂષિત જીવ હોય તો કરુણો આવે, ફળ ઘણું ખરાબ આવશે. આ દોષ એને છૂટી જાય તો સારું. એટલે એને ક્યાંય ક્યાંય દ્વેષ બુદ્ધિ થવાનો, કોઈ આત્મા પ્રત્યે દ્વેષ બુદ્ધિ થવાનો પ્રકાર નથી રહેતો. કોઈનું અહિત ચિંતવાનો પ્રકાર નથી રહેતો. એ બધા એવા સૂક્ષ્મ પ્રતિબંધો છે જીવની યોગ્યતા રોકતા હોય છે. હૃદયમાં તો અનેક પ્રસંગો બનતા હોય છે. બહુ સૂક્ષ્મ નિદાન કરેલું છે આ બધું, બહુ સૂક્ષ્મ નિદાન કરેલું છે. એવું તો એવું કામ નથી, બહુ ઊંડું જ્ઞાન હતું. દોષની મુખ્યતા ના કરે, ખ્યાલ આવે મુખ્યતા ના કરે. એના દોષની મુખ્યતા કરવા જતા પોતાની યોગ્યતા રોકાઈ જાય. લક્ષણ બતાવ્યું છે, ઉપલક્ષણ બતાવ્યું છે. સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ, તો બીજા પ્રાણીઓ પ્રત્યે દાસત્વ બુદ્ધિ સાથે થાય છે, અને ત્યારે એની યોગ્યતા જ્ઞાન પ્રાપ્તિ માટેની બરાબર થાય છે, નહીતર એ યોગ્યતા પ્રતિબંધયુક્ત છે, એને પ્રતિબંધ ઉભો છે. આ પ્રશ્ન આપણે ચાલે છે ને, યોગ્યતા કેવી રીતે વિકાસ પામે, પાત્રતા કહો કે યોગ્યતા કહો. આ 254 નંબરનો પત્ર પાત્રતા માટે બહુ સારો પત્ર છે. જો કે પાત્રતા માટે તો એમના અનેક પત્રોમાં ઠામ ઠામ માર્ગદર્શન છે, વિભિન્ન પ્રકારના દોષો ટાળવા માટે વિભિન્ન પ્રકારનું માર્ગદર્શન છે. પછી પોતાને જે લાગુ પડે એ લેવું જોઈએ. ખુંજી માણસનું કામ એ છે કે મને કયું લાગુ પડે છે, મારામાં કઈ જાતની ક્ષતિ રહી છે, તો એને એટલું બધું સચોટ માર્ગદર્શન મળશે કૃપાળુદેવના વચનોમાંથી, એને કૃપાળુદેવ ભગવાન તરીકે દેખાશે. તો ખરેખર એને પોતાને લાગુ પડતી કોઈ વાત એમાંથી ગ્રહણ કરી શકે, અને એ ગ્રહણ કરતા એને એનું માર્ગદર્શન પોતાને કેવી રીતે ઉપયોગી થાય છે, અથવા કેવી રીતે દોષનું નિવારણ કરી દે છે, અને પોતે પરોક્ષ હોવા છતાં એમણે મારા દોષને કેવી રીતે નાળ જાલીને પકડી લીધો છે, એ જ્યારે ભાન થાય ત્યારે એને દેખાય કે નહીં કોઈ છે, કોઈ ભગવાન પુરુષ છે એમ લાગે. છે એવું બધવાની અંદર ઘણું છે. નુકસાન તો એને છે બિચારાને, તો એના પ્રત્યે કરુણા આવવી જોઈએ ને. દુખી થાય છે, પોતાના અણસમજણ ને લઈને દુખી થાય છે. જે જીવો દુખી થાય છે દોષમાં પરિણમે છે, તો પોતાની અણસમજણ ને લઈને પરિણમે છે. ભગવાન જ કહેતા, અરે ભગવાન, ભગવાન પ્રત્યે દાસત્વ આવે ને એ ભગવાન જ જોવે છે. તો સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ ઉપકારની દ્રષ્ટિએ ને આપ સર્વ સામાન્ય ભગવાન બધા ભગવાન એમ જ કે, અરે ભગવાન તને શું થયું છે, શું એના ઉપર કરુણા એ તો વરસાવતા, બીજું કઈ નઈ, અરે ભગવાન એમ, અને એને ભગવાન જ કેતા એ તો. છાપાઓ છે એ પાછા ત્યાં સોનગઢ મોકલે એ લોકો લેખો લખીને, હો, અને પોતે વાંચે ખરા, વાંચે બધાને સભાને મુખ્ય માણસો ને વચમાં એની ચર્ચા બી કરે. કરુણા બુદ્ધિ દુઃખ થશે ભાઈ, તને આનાથી તને દુઃખ થશે. અરે તો સ્પષ્ટ જ્ઞાન વર્તે છે કે મારો વિરોધ તો કોઈ કરી શકતો નથી, કેમ કે મને જોતા નથી, હું એક આત્મા છું, મને તે જોઈ શકતા નથી. મારો વિરોધ કેવી રીતે કરે, એટલે મારો વિરોધ તો કરી શકે એવું છે નહીં, કરે છે એના આત્માનો ગુરુ કરે છે, એને દુઃખી થવાનું કારણ છે.
આપણે
એ તો શરીર કાઢી નાખવાનું કેમ કે એક મૂળ સ્વરૂપે તો એ સિદ્ધ પદ છે. પછી બીજી એની અવસ્થા એને ગૌણ કરવી જોઈએ. અવસ્થાનો વિષય તો ગૌણ કરવા યોગ્ય છે, માટે ગૌણ કરવો જોઈએ. એટલો અંતર રાખવું જોઈએ. હા, કોઈ બાળક છે અને એને કોઈ ઝેર નાખીને લાડવો કે પેંડો હાથમાં આપી દીધો કે પેપરમેન્ટ ચોકલેટમાં, પછી કે ના મારે તો ખાવું જ છે, એની એની માતને ખબર હોય તો ખાવા તો ન દે, નહીં હું તો ખાઈશ, તો ઝપટ મારીને પડાવી નાખે કે લાફો મારીને લઈ લે, તો એને દ્વેષ આવ્યો કહેવાય? દ્વેષ નથી પણ રાગ છે, ખરેખર એનું હિત ઈચ્છે છે, એનો રાગ છે. એટલે તો વાત નથી કે એનું નુકસાન ન ચિંતવું જોઈએ, એટલે એ વાત સ્પષ્ટ કરી છે. પડખું જે દ્વેષમાં નુકસાન એનું ચિંતવે છે, એનું નુકસાન ન ચિંતવે, વાત એ રીતે લેવાનું કારણ એ છે. આપણો દોષ છે અને એનું નુકસાન આપણને થાય. આ ધર્મ છે એ બહુ વિશાળ દ્રષ્ટિનો છે, એની વિશાળતા અનંતી છે. બહુ વિશાળ માર્ગ છે અને એના તો બધા દ્રષ્ટાંતો છે. ભગવાનના સમૂહ શરણમાં સર્પ આવે ને સિંહ આવે એનો અર્થ શું થાય છે? એનો પરમાર્થ શું? એ કહેવા માટેની વાત છે, જોવા માટેની વાત છે, કુતૂહલનો વિષય છે? નહીં, એમાં પરમાર્થ છે એની પાછળ. એ વિતરાગનો દરબાર છે, શંકરદેવનો દરબાર છે, એ વિતરાગનો દરબાર છે. તીવ્રમાં તીવ્ર ક્રોધિ પ્રાણી ઝેરી પ્રાણી છે, સર્પ તો ઝેરી પ્રાણી છે, ત્યાં આવીને બેસે. આમ છે કેતા માતાજી નો વ્યવહાર જોવો, તમે એમ કહો કે આપણા વિરોધી છે, એમનો વ્યવહાર જોવો તમે. બસ ત્યાં ધ્યાન રાખો, એને અનુસરણ કરવાનું છે. બહુ ચર્ચા કરતા આમ થવું જોઈએ, આમ રાખવું જોઈએ, એ બીજી નજરે નહીં જોવું જોઈએ. જ્ઞાન થાય તમને કે એને વિરોધ વર્તે છે, દ્વેષ વર્તે છે, એમને જ્ઞાન હોય છે, પણ વ્યવહાર જુઓ. તો ઘણી વાર ચર્ચાઓ થઈ છે. કોઈ જીવ સદપુરુષ ને સમીપ આવે એવો પ્રયત્ન કરવો, કોઈ જીવ સદપુરુષ થી દૂર જાય એવો કોઈ મોક્ષ હોય એવો વ્યવહાર નહીં કરવો. અવસર છે, સમય પાવે એને હિત થવાનો અવસર, દૂર રહેશે તો એનું હિત ક્યાંથી થશે? સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે, એમાં કોઈ બાકી રાખ્યા છે? પછી એને સ્વચ્છંદ નો પ્રકાર નથી રહેતો. આ ભાવમાં આવી ગયો જે જીવ, એનો સ્વચ્છંદ ખલાસ થઈ ગયો. એનો સ્વચ્છંદ ગયો, એને જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા થઈ ગઈ. જ્યાં સુધી સ્વચ્છંદ છે ત્યાં સુધી પ્રતિબંધ છે. આ સીધી વાત છે. આ સ્વચ્છંદ ટળ્યો એની નિશાની છે. હા, એ જ બતાવે છે. ભગવાન ના દરબારમાં તો સિંહ અને ગાય એક વાસણ માં પાણી પીએ, નોળિયો ને સર્પ સાથે રમવા માંડે. જાતિ વિરુદ્ધ છે, સમાઈ જાય છે. ભગવાન નો ઉપદેશ એવો છે, એને જે જાતિ વિરુદ્ધ છે એ જ ન રહે. શું સાથે ખાવા બેસે, સાથે રમે, સાથે જમે, સાથે પાણી પીએ, બધું ભૂલાઈ જાય. કેમ કે અહીંયા તો આત્મા છુ થઈ ગયું. સર્પ ને સર્પ નથી, ગાય ગાય નથી, ને સિંહ સિંહ નથી, બધા આત્મા છે. એ ભાવમાં આવી જાય છે. સમુસરણ માં તો આમ થાય છે, બહાર તો દુનિયામાં તો દુનિયા ની રીતે ચાલે છે બધું. હા, સમુસરણ નું વાતાવરણ એવું છે. ત્યાં ભગવાન બિરાજતા હોય ત્યાં એવું વાતાવરણ હોય એમ કેવું છે. મંદિર નું વાતાવરણ એવું હોય, જ્ઞાની બિરાજતા હોય ત્યાં વાતાવરણ એવું. જાતિવેર ભૂલાઈ જાય. તીર્થંકર દેવ બિરાજતો એટલે ત્યાં તો સમોસરણ ફરતું હોય છે, એટલે ત્યાં એ બધું ભૂલાઈ જાય છે. એના ઉપરથી ઉપદેશ એ લેવાનો છે. એમ થવું જોઈએ. મંદિરમાં નાની બિરાજતા હોય ત્યાં એમ થવું જોઈએ. ઉપદેશ લેવાનો વિષય છે. બધા પરિણામ એવા હોય, અને એના પરિણામ એવા હોય, એ અસાધારણ જે પરિસ્થિતિ છે એ બીજાને ખ્યાલમાં આવે છે ત્યારે એને એમ થાય છે કે નક્કી આને કોઈ જ્ઞાની મળ્યા લાગે છે, નહીતર આવું બને નહીં. જગતમાં તો સામે સામું જ થાય બધું, એમાં એમ નથી થતું. આ તો આપણે વેરવૃત્તિથી વાત કરીએ એ આપણું હિત વાંચે છે, આપણે અહિત ઈચ્છીએ છીએ એ હિત ઈચ્છે છે, નક્કી અને કોઈક બીજા મળે છે એને એ વિચારતો થઈ જાય. સમજાતું નથી એ તો સમજવાનો પ્રયત્ન કરે તો સમજાયું છે, અને પછી સમજણની જેટલી અસર લે એટલું આચરણમાં આવે. સમજણ પહેલા અભિપ્રાયને ઘડે છે, એટલે પરમેશ્વર બુદ્ધિ એમ શબ્દ લીધો, એ અભિપ્રાયને ઘડે છે. અભિપ્રાય શ્રદ્ધાને ઉત્પન્ન કરે છે, જ્ઞાન એ અભિપ્રાય જ્ઞાનની પર્યાય છે. જ્ઞાનમાં એટલું ઘડતર અભિપ્રાય સુધીનું થયા એની અસર શ્રદ્ધા ઉપર આવે એટલે શ્રદ્ધા ઘડાય છે. શ્રદ્ધા જ્ઞાનનું ઘડતર થાય અને આચરણનું ઘડતર થવું સુગમ છે. એ સિવાય બીજી રીતે આચરણમાં આચરણ થવાનો કોઈ વૈજ્ઞાનિક ઉપાય નથી, કૃત્રિમ ઉપાયથી તો કાંઈ ટકી ન શકે. આચરણમાં શ્રદ્ધા જ્ઞાનપૂર્વક આચરણ થવું જોઈએ. સ્વાધ્યાય છે અભિપ્રાય ના ઘડતર માટે છે, કે જે અભિપ્રાય ના ઘડતર ને લઈને શ્રદ્ધાનું ઘડતર થાય એ શ્રદ્ધા જ્ઞાન ના ઘડતર ને લઈને આપોઆપ આચરણ ઉત્પન્ન થાય. આચરણ નું બળ આવે, નહીતર આચરણ નું બળ ના ટકી ન શકે. એમ એનો પ્રયોગ પદ્ધતિ છે, અવલોકન છે, પ્રયોગ પદ્ધતિ છે. વિચાર પદ્ધતિ એથી આગળ ચાલીને પ્રયોગ પદ્ધતિમાં આવવું જોઈએ. ઘણા શું કરે છે કે શ્રદ્ધા જ્ઞાનના વિષયને છોડી દે છે અને આચરણની પ્રધાનતાથી સીધું આચરણમાં લેવાનો પ્રયત્ન કરે છે. એ આચરણમાં કોઈ સ્થિરતા ન આવે, અને યથાર્થતા પણ ના આવે એમ નહી. બે વાત આમાં આવી જ જાય છે આ પેરેગ્રાફમાં, કે સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ છે એમાં દાસાનુદાસ પણ આવી ગયો. ઉપકારી પુરુષ છે એટલે બીજા જીવો પ્રત્યે તો કે ત્યાં પણ દાસ. દાસ તો એટલે કોઈને નુકસાન ન ચિંતવે અને એના દોષ દેખાય તો પણ એને કરુણા આવે. મૂળ અભિપ્રાય એ છે મોક્ષુ જીવનો, કે જગતના કોઈ પણ પ્રાણીને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના સર્વ પ્રાણીમાં કોઈ પણ પ્રાણીને મારા નિમિત્તે મનથી વચનથી કાયાથી કૃતથી કૃતકારજ્ઞને અનુભવનાથી 9 કોટીએ દુઃખ ન થાવ. કોઈની તો પહેલેથી આમ આવી જાય અને સત્પુરુષ ઓળખાય, પણ એ પેરેલલ છે, એકબીજાના પૂરક છે. ખાલી વિચાર થી માની લેવામાં આવે છે, અભિપ્રાય બદલાયો નથી હોતો, માની લેવાની વાત.